ભગવાન પોતાના જીવનને આગળ પધાર્યા હોય ને એનું સ્વાગત, ઘર આંગણે પધાર્યા હોય ત્યારે સ્વાગત કરીએ વસ્તુઓથી, આદરથી. પણ જયારે જીવનનું આંગણું પાવન કરવા પ્રભુ પધાર્યા હોય, એ તો જેને આંગણે પધાર્યા હોય એને જ દેખાય, બધાને ના દેખાય. જીવનના આંગણે પ્રભુ પધારે જેને પ્રતીતિ થતી હોય એને જ થાય, અન્યને. તો અહિયાં ગોહરાજ પ્રભુને લઈ જવા તો પોતાના ગામની અંદર પોતાના નિવાસ ઘર સુધી લઈ જવા માંગે છે, પણ એ પ્રેમ ભક્તિની વચ્ચે ધર્મ ઉભો છે. ક્યારેક ધર્મ ભક્તિ કોઈક એવી પરિસ્થિતિ સુધી પહોંચે ને ત્યારે ધર્મ એને સંભાળી લેતો હોય છે. અહીંયા પિતાની આજ્ઞા, વચનનું પાલન, કુલધર્મ એ બધા વચ્ચે એવી રીતે આવ્યા છે કે ગોહરાજને પ્રેમ ભક્તિ છે એની સામે થોડીક મર્યાદા, થોડોક વિવેક, ધર્મનું પાલન એ સર્વસ્વ અહીંયા આગળ આવી જાય છે. અને એટલે ભગવાને અનાદર ન કરી ગોહરાજની જે પ્રેમ ભક્તિનું સ્વાગત છે એનો સ્વીકાર કર્યો કે ભલે પ્રભુ આપ મારા જીવનના આંગણે પધાર્યા છો. એક સરસ મજાનું સ્થાન બતાવ્યું, કહ્યું કહેવું રામ સૌ ભાંતિ સુપાસુ સુહાવા. અને એ શિશુપાતરુ, શીશમનો વૃક્ષ એની નીચે. શીશમના વૃક્ષની ઘટા સરસ હોય, પાંદડા ભલે નાના ના હોય, એની નીચે બિલકુલ શીતળતા અને છાયા હોય. શીશમનું ઝાડ જોયું એને ખબર પડશે. આમ ખાસા પાના હોય ને ઘેરું હોય, નીચે છાયો પણ સારો હોય. તો એવું જીવનનું આંગણું કયું કે જ્યાં શીતળતા હોય, છાંયો હોય અને બેસવાની ઈચ્છા થાય. તો ભગવાન તો કે હું તો દરેકના હૃદયમાં બેસું છું. હૃદયનો હૃદયની અંદર છાંયો એટલો સુંદર હોય, એટલી શીતળતા હોય, એટલી શાંતિ હોય, ત્યારે જ ભગવાન ત્યાં સુધી પહોંચીને બેસે છે. ગોહરાજના સ્વાગતનો સ્વીકાર કરી અને પ્રભુએ લે રઘુનાથ ઠાવ દેખાવ, ભગવાનને લઈ જઈ ચાલો, જગ્યા બતાવી, કહેવું રામ. ભગવાને કહ્યું વાહ, સબ ભાંતિ સુ, બધી જ રીતે સાનુકૂળને ખૂબ સરસ લાગે એવું છે. સબ ભાંતિ સુહાવા, કેમ કે ઘેર જઈએ તો ગંગાજીનો નદીનો કિનારો દૂર પડે, પણ આ તો ગામની બહાર જ ગંગાજીના કિનારે જ, એટલે વૃક્ષ નીચે બેઠા બેઠા ગંગાજીના દર્શન જ થયા કરે. પવિત્રતા, સૌમ્યતા, શીતળતા એ પણ નજર સમક્ષ રહે એવો આવાસ, એવો નિવાસ હોવો જોઈએ એમ ભગવાને પોતાના વ્યવહારથી સૌની આગળ એને વ્યક્ત કર્યું છે. અને એથી આગળ કે જે પૂરેજાને કરી જોહાર. બસ ગોહરાજની સાથે નગર જે ગામના ગ્રામજનો હતા એમણે પણ ખૂબ જ ભાવથી એમની એમનું સ્વાગત કર્યું, એનો સત્કાર કર્યો, જાજા જોહાર. પિતારી આંધળી માના વાંચજે જાજા જોહાર, એમ અહીંયા ભગવાને પણ સૌનો, ગ્રામવાસીઓએ પણ ભગવાનનો જોહાર કરી એનો ખૂબ જ આદર સત્કાર કર્યો. અને પોતે પોતપોતાના ઘેર પાછા ફર્યા. રઘુબર સંધ્યા કરણ નિત્ય નિયમ તો દરેકે કરવો જોઈએ. જો ભગવાન જેવા ભગવાન અવતાર અવતરિત થઈને પણ રોજનો પૂજન જપ નિત્ય ધ્યાન એ ભગવાન પણ કરે છે તો આપણે કઈ ભગવાનથી તો આગળ નથી. પણ કેટલા હશે એવા કે નિત્ય નિયમ નહીં જ કરતા. પ્રાતઃકાલમાં મોખળાશ મળે એટલે તરત જ જો અહીંયા ગાડી પણ આખી રાત રથ આંકીને આવ્યા છે ને. સવારમાં સ્નાન પણ કરી લીધું પણ ગોહરાજ આવ્યા એમને મળી લઈ એનો સત્કાર સ્વીકારી એક વૃક્ષ નીચે ભગવાન નિત્ય નિયમ કરવા માટે બેસી ગયા. રઘુબર સંધ્યા કરણ સિધાય. ગંગાજીને કિનારે પ્રભુએ સંધ્યા ત્રિકાલ સંધ્યા હોય સવારે બપોરે અને સાંજે. તો ત્રિકાલ સંધ્યાનો અર્થ છે કે આપણે આપણા જીવનને દિવસમાં ત્રણ વખત પ્રભુની સમીપમાં એવું મૂકીએ કે જે સમય ક્યારે પણ વિકૃતિઓ આપણને ન સ્પર્શે. વારંવાર દિવસમાં ત્રણ વાર ઈશ્વરને યાદ કરીએ. ત્રિકાલ સંધ્યા કહી સવારે બપોરે અને સાંજે કે મારા સમય તો છે નહીં, આ ત્રિકાલ સંધ્યા ક્યારે કરીશ. સવારે તો નિત્ય નિયમ થઈ શકે, ભગવાન કરે છે એટલે આપણે પણ કરવાનો જ. બપોરે જમવા બેસો ત્યારે સમય ક્યાં મળે એમાં જ. થાળી પીરસાઈ હોય એક બે પાંચ દસ સેકન્ડ આંખ બંધ કરી આખી થાળી પ્રભુની સામે મૂકી દો અને પછી એ જે દસ સેકન્ડ પછીથી જે મળે જે થાળીમાં હોય પ્રભુનો પ્રસાદ લઈ એને આરોગો. મધ્યાહ્ન સંધ્યા થઈ ગઈ, પ્રાતઃ સંધ્યા થઈ ગઈ, મધ્યાહ્ન થઈ ગયું અને પછી સાયંકાલીન સંધ્યા. એ કેવી રીતે કરશું? ભલે પરિવાર આખો જ સાંજના કે રાત્રિના સમયે ઘરમાં સામૂહિક એક પોતાની શ્રદ્ધા પ્રમાણે પોતાની નિષ્ઠા પ્રમાણે ઈષ્ટદેવની પ્રાર્થના સમૂહમાં થવી, જેથી પરિવારના બધાની વચ્ચે બેસાય, બધાને મળી શકાય, એકબીજાની ખબર અંતર પણ પૂછી શકાય, એકબીજાની વાત પણ સાંભળી શકાય. અને એટલે ત્રિકાલ સંધ્યા આ રીતે, નહીતર જમવા બેસીએ તો ત્યાં પણ પાંચ દસ સેકન્ડ સ્મરણ કરીને પછી સમૂહમાં સાથે જમવા બેસી. તો ત્રિકાલ સંધ્યાનો આખો ભાવ એ છે કે ભગવદ નિકટતાનું ભજન અને પરિવારની સૌની સાથેનો મેળાપ સુમેળ. તો ભગવાને પણ આ રીતે ત્રિકાલ સંધ્યાનો સ્વીકાર કરેલો છે. આપણે પણ નિત્ય નિયમ કરતા તો હોય શું જ, અન્ન કરતા હોય તો જો ભગવાને આજથી આપણે આપણને આદેશ આપ્યો છે માનસમાં રઘુબર સંધ્યા કરણ સીધા, એમને શી આવશ્યકતા હતી? એ તો સમર્થ છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ. એમને કશું જ લાગુ પડતું, કોઈ બંધન નથી હોતા. મોટા મોટા મહાપુરુષો વિદ્વાનો પણ જીવનભર પોતાની ક્રિયાઓ બધી જ કરતા જ હોય. આપણે અનુભવ જોયો છે નિકટનો. એમની સાથે પ્રશ્ન થયો છે, મહારાજ આપ ત્રિકાલ સંધ્યા, તો કે છે કે હવે કરીએ, અનુભવ અનુભૂતિ છે ને, અને એ ત્રિકાલ સંધ્યા દ્વારા પોતાની માનસિકતા પોતાની અંદર જે ભાવો છે એ સાત્વિક બને, પ્રભુ પરાયણ બને, પછીથી એ અલગ, પછી એમાંથી અલગ થાય તો વાંધો નથી, પણ કરવાનું તો ખરું જ. એમ કે જીવનમાં ઘણું બધું કરેલું જ છે અને થઈ રહ્યું છે. એવા સાહજિક ભાવને પ્રાપ્ત કરવા માટે પણ જ્યારે બરોબર કેળવાઈ જાય મનોવૃત્તિ, પછી કશી જરૂર નથી પડતી. માટીને પહેલા પગ નીચે ગદડવી રગડવી પડે, ચાકડે ચડાવવી પડે, તાપે સુકવવી પડે, નિભાડે તપાવવી પડે, ટકોરા મારવાય પડે, પછી તૈયાર થઈ ગયા પછી આ બધું કઈ ન થાય તો પણ એને પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ છે. એમ જીવનની અંદર જે પ્રક્રિયા છે, પ્રોસેસ, એમાંથી પસાર થઈને પરિપક્વતા ન આવે ત્યાં સુધી આ નિત્ય નિયમ હંમેશા ચાલુ જ રહેવું જોઈએ. ભગવાન તો પરિપક્વ છે, પણ એ આપણને બધાને એક આદર્શ આપવા માટે, એક સંદેશો આપવા માટે સ્વયં પણ સંધ્યા કર્મ નિત્ય ક્રિયા કરી રહ્યા છે. આમ ભગવાન ગંગા કિનારે સંધ્યા કરવા માટે ગયા ગુહ સાથ, જ્યાં પ્રભુ નિત્ય નિયમ કરવા માટે ગયા ગંગાજીને કિનારે, ત્યાં આ વૃક્ષની નીચે ગુહરાજે સરસ મજાની પથારી બેસા, એવું સરસ આસન પાથરી દીધું, તેનું આસન પાથર્યું છે. દર્ભ ખુશ ઈસલય કોમળ કોમળ પાના, જે આસોપાલવના લીમડા ઉપર અત્યારે જોજો, વસંત છે, સરસ મજાના લાલાશ પડતા કુમળા પાન હોય એ કિસલય એને કહેવામાં આવે. કોમળ ડુંખો એ પાન, એ કુંપરોને પાથરી દઈને કુશકિસલય પહેલો નીચે દર્ભ રાખ્યો. જેમ આપણે નીચે પહેલા એક શેત્રંજી પાથરીએ, પછી ઉપર એક કાદલું પાથરીએ, એની ઉપર સરસ મજાની ચાદર પાથરીએ, ને પછી એ સુંદર હોય, એમ કોમળ અને કંઈક રંગવાળા એવા સરસ મજાની કુપળો પ્રભુ એની પર આરામ કરવાના છે, આની પર શયન કરશે, બેસશે. એટલે ગુહરાજે પણ પોતાની જે શ્રદ્ધા છે, જે ભક્તિ છે, એ પ્રમાણે પ્રભુને ની જેટલી સારામાં સારી સેવા થઈ શકે, ઘરમાં તો ઓછાડ ને બધું હોય, પણ મુનિવ્રત વેશ આહાર આ બધું કયું છે, એટલે ઋષિ થઈને તપસ્વી બનીને નીકળ્યા છે, તો પછી બહાર કઈ સરસ મજાના ગાદલા પલંગ ઝાડ વૃક્ષ નીચે ના આવે, વૃક્ષ નીચે વૃક્ષની નીચે જ મુનિવ્રત વેશ આહાર કરીને સુવાય. એ રીતે જ ગોહરાજે પણ મર્યાદા ન તૂટે, ધર્મ છે જ પણ ન ઉલ્લંઘાય, અને પિતાજીની આજ્ઞાનું પૂરેપૂરું પાલન થાય, એટલા માટે ભગવાનની પથારી પણ કુશકિસલયમય સાથરી સવારી, સાથરી એટલે પથારી.